ओम शांति। गुड मॉर्निंग। 30 सितंबर 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे सर्वना दुख हरीने सुख आपवा। एटले तमे दुख हरताना बाळको कोईने पण दुख ना आपो। मीठा बाळको, बाप आव्या छे सर्वना दुख हरीने सुख आपवा। એટલે તમે દુઃખ હરતાના બાળકો કોઈને પણ દુઃખ ન આપો। પ્રશ્ન છે, ઉચ્ચ પદ મેળવવા બાળકોની મુખ્ય નિશાની શું હશે? ઉત્તર છે, પહેલી નિશાની, તે સદા શ્રીમત પર ચાલતા રહેશે। બીજી નિશાની, ક્યારેય હઠ નહીં કરશે। ત્રીજી નિશાની, સ્વયંને જાતે જ રાજ તિલક આપવા માટે ભણવાનું ભણીને ગેલપ કરશે। ચોથી નિશાની, પોતાનું ક્યારેય નુકસાન નહીં કરે। પાંચમી નિશાની, સર્વ પ્રત્યે રહેમદિલ અને કલ્યાણકારી બનશે। તેમને સર્વિસ અર્થાત સેવાનો ખૂબ શોખ હશે અને કોઈ પણ તુચ્છ કામ નહીં કરશે, લડશે ઝઘડશે નહીં। ગીત છે, તુને રાત ગવાઈ સોઈ કે, ઓમ શાંતિ। રૂહાની બાળકો રૂહાની બાપની સામે બેઠા છે। હવે આ ભાષાને આ બાળકો જ સમજો છો, બીજું કોઈ નવું સમજી ન શકે। હે રૂહાની બાળકો, એવું ક્યારેય કોઈ કહી ન શકે, કહેતા આવડશે જ નહીં। તમે જાણો છો, આપણે રૂહાની બાપની સામે બેઠા છીએ, જે બાપ ને યથાર્થ રીતે કોઈ પણ જાણતું નથી। ભલે પોતાને ભાઈ ભાઈ પણ સમજે છે, આપણે બધા આત્માઓ છે, બાપ એક છે, પરંતુ યથાર્થ રીતે નથી જાણતા। જ્યાં સુધી સન્મુખ આવીને સમજે નહીં, ત્યાં સુધી સમજે પણ કેવી રીતે? તમે પણ જ્યારે સન્મુખ આવો છો ત્યારે સમજો છો, તમે છો બ્રાહ્મણ બ્રાહ્મણીઓ, તમારી સરનેમ જ છે બ્રહ્મા વંશી બ્રહ્મા કુમાર કુમારીઓ। શિવના તો બધા આત્માઓ છે, તમને શિવકુમાર કે શિવકુમારી નહીં કહેશે, આ શબ્દ રોંગ અર્થાત ખોટો થઈ જાય છે। કુમાર છો તો કુમારી પણ છો, શિવના બધા આત્માઓ છે। કુમાર કુમારી ત્યારે કહેવાય જ્યારે મનુષ્યના બાળકો બને છે। શિવના બાળકો તો નિરાકારી આત્માઓ જ છે, મૂળ વતનમાં બધા આત્માઓ જ રહે છે, જેમને શાલિગ્રામ કહેવાય છે। અહીંયા આવે છે પછી કુમાર અને કુમારીઓ બને છે। શરીરધારી તો હકીકતમાં તમે છો કુમાર, શિવ બાબાના બાળકો। કુમારીઓ અને કુમાર ત્યારે બનો જ્યારે શરીરમાં આવો છો। તમે બીકે છો એટલે ભાઈ બહેન કહેવાઓ છો, હમણાં આ સમયે તમને નોલેજ મળી છે। તમે જાણો છો બાબા આપણને પાવન બનાવીને લઈ જશે। આત્મા જેટલા બાપને યાદ કરશે તો પવિત્ર બની જશે। આત્માઓ બ્રહ્મા મુખ દ્વારા આ નોલેજ ભણે છે। ચિત્રોમાં પણ બાપની નોલેજ ક્લિયર છે, શિવ બાબા જ આપણને ભણાવે છે। નથી શ્રી કૃષ્ણ ભણાવી શકતા, નથી શ્રી કૃષ્ણ દ્વારા બાપ ભણાવી શકતા। શ્રી કૃષ્ણ તો વૈકુંઠના પ્રિન્સ છે, આ પણ આપ બાળકોએ સમજાવવાનું છે। શ્રી કૃષ્ણ તો સ્વર્ગમાં પોતાના મા બાપનું બાળક હશે, સ્વર્ગવાસી બાપનું બાળક હશે, તે વૈકુંઠના પ્રિન્સ છે, તેમને પણ કોઈ જાણતા નથી। શ્રી કૃષ્ણ જયંતિ પણ પોતપોતાના ઘરોમાં શ્રી કૃષ્ણ માટે ઝૂલો બનાવે છે તથા મંદિરોમાં ઝૂલો બનાવે છે। માતાઓ જઈને ગલ્લામાં પૈસા નાખે છે, પૂજા કરે છે, આજકાલ ક્રાઇસ્ટને પણ શ્રી કૃષ્ણ જેવા બનાવે છે, તાજ વગેરે પહેરાવીને માના ખોળામાં દેખાડે છે. જેમ શ્રી કૃષ્ણને દેખાડે છે, હવે શ્રી કૃષ્ણ અને ક્રાઇસ્ટ રાશિ તો એક જ છે. તે લોકો કોપી અર્થાત નકલ કરે છે, નહીં તો શ્રી કૃષ્ણના જન્મ અને ક્રાઇસ્ટના જન્મમાં ખૂબ ફરક છે. ક્રાઇસ્ટનો જન્મ કોઈ નાના બાળકના રૂપમાં નથી થતો. ક્રાઇસ્ટના આત્માએ તો કોઈમાં જઈને પ્રવેશ કર્યો છે. વિષ અર્થાત વિકારથી પેદા થઈ ન શકે. પહેલા ક્રાઇસ્ટને ક્યારેય નાનું બાળક નહોતા દેખાડતા, ક્રોસ પર દેખાડતા હતા. આ હમણાં દેખાડે છે. બાળકો જાણે છે, ધર્મસ્થાપકને કોઈ આમ મારી ન શકે. તો કોને માર્યા? જેમનામાં પ્રવેશ કર્યો તેમને દુઃખ મળ્યું. સત્તો પ્રધાન આત્માને દુઃખ કેવી રીતે મળી શકે? તેમણે શું કર્મ કર્યું જે આટલા દુઃખ ભોગવ્યા? આત્મા જ સત્તો પ્રધાન અવસ્થામાં આવે છે. બધાનો હિસાબ કિતાબ ચૂકતું થાય છે. આ સમય બાપ બધાને પાવન બનાવે છે. ત્યાંથી સત્તો પ્રધાન આત્મા આવીને દુઃખ ભોગવી ન શકે. આત્મા જ ભોગવે છે ને. આત્મા શરીરમાં છે તો દુઃખ થાય છે. મને દર્દ છે, આ કોણે કહ્યું? આ શરીરમાં કોઈ રહેવા વાળું છે તેઓ કહે છે. પરમાત્મા અંદર છે તો એવું થોડી કહેશે. અમને દુઃખ છે. સર્વમાં પરમાત્મા વિરાજમાન છે તો પરમાત્મા કેવી રીતે દુઃખ ભોગવશે? આ આત્મા પોકારે છે કે હે પરમપિતા પરમાત્મા, અમારા દુઃખ હરો. પારલૌકિક બાપને જ આત્મા પોકારે છે. હમણાં તમે જાણો છો, બાપ આવેલા છે, દુઃખ હરવાની યુક્તિઓ બતાવી રહ્યા છે. આત્મા શરીરની સાથે જ એવર હેલ્ધી અર્થાત સદા સ્વસ્થ, વેલ્ધી અર્થાત સંપન્ન બને છે. મૂળ વતનમાં હેલ્ધી વેલ્ધી નહીં કહેવાશે. ત્યાં કોઈ સૃષ્ટિ થોડી છે, ત્યાં તો છે જ શાંતિ. શાંતિ સ્વધર્મમાં સ્થિત છે. હમણાં બાપ આવ્યા છે બધાના દુઃખ હરીને સુખ આપવા. તો બાળકોને પણ કહે છે, તમે મારા બન્યા છો, કોઈને દુઃખ નથી આપતા. આ લડાઈનું મેદાન છે, પરંતુ ગુપ્ત. તે છે પ્રત્યક્ષ. આ જે ગાયન છે, યુદ્ધના મેદાનમાં જે મરશે તે સ્વર્ગમાં જશે, તેનો અર્થ પણ સમજવો પડે. આ લડાઈનું મહત્વ જુઓ કેટલું છે. બાળકો જાણે છે, આ લડાઈમાં મરવાથી કોઈ સ્વર્ગમાં જઈ ન શકે. પરંતુ ગીતામાં ભગવાનનો વાચ છે, તેમને માનશે તો ખરા ને. ભગવાને કોને કહ્યું? તે લડાઈવાળાઓને કહ્યું કે તમને કહ્યું? બંનેને કહ્યું. તમને પણ સમજાવાય છે. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આ સર્વિસ પણ કરવાની છે. હવે તમે સ્વર્ગમાં જવા ઈચ્છો છો તો પુરુષાર્થ કરો. લડાઈમાં તો બધા ધર્મવાળા છે, શીખ પણ છે. તે તો શીખ ધર્મમાં જ જશે. સ્વર્ગમાં તો ત્યારે આવી શકે જ્યારે આ બ્રાહ્મણો પાસેથી આવીને જ્ઞાન લે. જેમ બાબાની પાસે આવતા હતા તો બાબા સમજાવતા હતા. તમે લડાઈ કરતા શિવ બાબાની યાદમાં રહેશો તો સ્વર્ગમાં આવી જશો. બાકી એવું નથી કે સ્વર્ગના રાજા બનશે. ના, વધારે તેમને સમજાવી પણ નથી શકાતા. તેમને થોડું જ જ્ઞાન સમજાવાય છે. લડાઈમાં પોતાના ઈષ્ટ દેવતાને યાદ જરૂર રાખે છે. શીખ હશે તો ગુરુ ગોવિંદની જય કહેશે. એવું કોઈ નથી જે પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરે. બાકી હા, જે બાપનો પરિચય લેશે તો સ્વર્ગમાં આવી જશે. સર્વના બાપ તો એક જ છે, પતિત પાવન. એ પતિતોને કહે છે, મને યાદ કરવાથી તમારા પાપ કપાઈ જશે અને હું તમને સુખધામ સ્થાપન હું જે સુખધામ સ્થાપન કરું છું તેમાં તમે આવી જશો. લડાઈમાં પણ શિવ બાબાને યાદ કરશે તો સ્વર્ગમાં આવી જશે. તે યુદ્ધના મેદાનની વાત બીજી છે, અહીંયા બીજી છે. બાપ કહે છે, જ્ઞાનનો વિનાશ નથી થતો. શિવ બાબાના બાળકો તો બધા છે. હવે શિવ બાબા કહે છે, મામે કમ યાદ કરવાથી તમે મારી પાસે આવી જશો મુક્તિધામ. પછી જે જ્ઞાન શીખવાડાય છે તે ભણશો તો સ્વર્ગની રાજાઈ પણ મળી જશે. કેટલું સહજ છે. સ્વર્ગમાં જવાનો રસ્તો સેકન્ડમાં મળી જાય છે. આપણે આત્મા બાપને યાદ કરીએ છીએ લડાઈના મેદાનમાં તો ખુશીથી જવાનું છે. કર્મ તો કરવાના જ છે. દેશના બચાવ માટે બધું જ કરવું પડે છે. ત્યાં તો છે જ એક ધર્મ, મતભેદની કોઈ વાત નથી. અહીં કેટલા મતભેદ છે, પાણી પર, જમીન પર ઝઘડા. પાણી બંધ કરી દે છે તો પથ્થર મારવા લાગી જાય છે. એકબીજાને અનાજ નથી આપતા તો ઝઘડા થઈ જાય છે. આપ બાળકો જાણો છો, આપણે પોતાનું સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. ભણતરથી રાજ્ય મેળવીએ છીએ. નવી દુનિયા જરૂર સ્થાપન થવાની છે. નોંધ છે તો કેટલી ખુશી થવી જોઈએ. કોઈ પણ વસ્તુમાં લડવા ઝઘડવાની કોઈ વાત નથી. રહેવાનું પણ ખૂબ સાધારણ છે. બાબાએ સમજાવ્યું છે, તમે સાસરે જાઓ છો એટલે હમણાં વનવાસમાં છો. બધા આત્માઓ જશે, શરીર થોડી જશે. શરીરનું અભિમાન પણ છોડી દેવાનું છે. આપણે આત્મા છીએ. 84 જન્મ હવે પૂરા થયા છે. જે પણ ભારતવાસી છો બોલો, ભારત સ્વર્ગ હતો, હમણાં તો કળિયુગ છે. કળિયુગમાં અનેક ધર્મ છે. સતયુગમાં એક જ ધર્મ હતો. ભારત ફરીથી સ્વર્ગ બનવાનું છે. સમજે પણ છે, ભગવાન આવેલા છે. આગળ ચાલી ભવિષ્યવાણી પણ કરતા રહેશે. વાયુમંડળ જોશે ને તો બાપ બાળકોને સમજાવે છે, બાપ તો બધાના છે ને, બધાનો હક છે. બાપ કહે છે, હું આવ્યો છું અને બધાને કહું છું, મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. હવે તો મનુષ્ય સમજે છે, ક્યારે પણ લડાઈ થઈ શકે છે. આ તો કાલે પણ થઈ શકે છે. લડાઈ જોર ભરવામાં વાર થોડી લાગે છે. પરંતુ આપ બાળકો સમજો છો, હજી આપણી રાજધાની સ્થાપન થઈ નથી તો વિનાશ કેવી રીતે થઈ શકે છે. હજી બાપનો પૈગામ અર્થાત સંદેશ ચારે બાજુ ક્યાં આપ્યો છે. પતિત પાવન બાપ કહે છે, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ પૈગામ બધાના કાન પર જવો જોઈએ. ભલે લડાઈ લાગે, બોમ્બ્સ પણ લાગી જાય, પરંતુ તમને નિશ્ચય છે કે આપણી રાજધાની જરૂર સ્થાપન થવાની છે. ત્યાં સુધી વિનાશ થઈ નથી શકતો. વિશ્વમાં શાંતિ કહે છે ને, વિશ્વમાં લડાઈ થશે તો વિશ્વને ખતમ કરી દેશે. આ છે વિશ્વવિદ્યાલય. આખા વિશ્વને તમે નોલેજ આપો છો. એક જ બાપ આવીને આખા વિશ્વને પલટાવે છે અર્થાત પરિવર્તન કરે છે. તે લોકો તો કલ્પની આયુ લાખો વર્ષ કહી દે છે. તમે જાણો છો આની આયુ પૂરા 5000 વર્ષ છે. કહે છે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા હેવન હતું. ઇસ્લામી બૌદ્ધિ વગેરે બધાનો હિસાબ કિતાબ કાઢે છે. તેમના પહેલા બીજા કોઈનું નામ નથી. તમે અંગે અક્ષર બતાવી શકો છો તો તમને કેટલો નશો રહેવો જોઈએ. ઝઘડા વગેરેની વાત જ નથી. ઝઘડે તે છે જે નિધણના હોય. તમે હમણાં જે પુરુષાર્થ કરશો 21 જન્મ માટે પ્રાલબ્ધ બની જશે. લડશો ઝઘડશો તો ઊંચ પદ પણ નહીં મળશે, સજાઓ પણ ખાવી પડશે. કોઈ પણ વાત છે, કાંઈ પણ જોઈએ તો બાપની પાસે આવો. ગવર્મેન્ટ અર્થાત સરકાર પણ કહે છે ને, તમે ફેંસલો અર્થાત નિર્ણય પોતાના હાથમાં નહીં ઉઠાવો. કોઈ કહે છે અમને વિલાયત અર્થાત વિદેશના બૂટ જોઈએ. બાબા કહેશે, બાળકો હમણાં તો વનવાસમાં છો, ત્યાં તમને ખૂબ માલ મળશે. બાપ તો રાઈટ અર્થાત સાચું જ સમજાવશે ને કે આ વાત ઠીક નથી. તમે અહીં આ આશા કેમ રાખો છો? અહીં તો ખૂબ સિમ્પલ રહેવાનું છે, નહીં તો દેહ અભિમાન આવી જાય છે. આમાં પોતાની નથી ચાલવાની હોતી. બાબા જે કહે, બીમારી વગેરે છે, ડૉક્ટર વગેરેને પણ બોલાવે છે. દવા વગેરેથી સંભાળ તો બધાની થાય છે, છતાં પણ દરેક વાતમાં બાપ બેઠા છે. શ્રીમત તો શ્રીમત છે ને, નિશ્ચયમાં વિજય છે. એ તો બધું જ સમજે છે ને, બાપની સલાહ પર ચાલવામાં જ કલ્યાણ છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. કોઈને વર્થ પાઉન્ડ અર્થાત હીરા તુલ્ય બનાવી નથી શકતા, તો વર્થ નોટ અ પેની મના કોળી તુલ્ય થયા ને, પાઉન્ડ બનવા માટે લાયક નથી. અહીં વેલ્યુ નથી તો ત્યાં પણ વેલ્યુ નહીં રહે. તો સર્વિસેબલ અર્થાત સેવાધારી બાળકોને સર્વિસનો કેટલો શોખ રહે છે, ચક્ર લગાવતા રહે છે. સર્વિસ નથી કરતા તો તેમને રહેમદિલ કલ્યાણકારી કંઈ પણ નહીં કહેવાશે. બાબાને યાદ નથી કરતા તો તુચ્છ કામ કરતા રહેશે, પદ પણ તુચ્છ મેળવશે. એવું નહીં, અમારો તો શિવ બાબા સાથે યોગ છે. આ તો છે જ બીકે શિવ બાબા બ્રહ્મા દ્વારા જ જ્ઞાન આપી શકે છે. ફક્ત શિવ બાબાને યાદ કરશો તો મુરલી કેવી રીતે સાંભળશો? પછી પરિણામ શું થશે? ભણશે નહીં તો પદ શું મેળવશે? આ પણ જાણે છે, બધાની તકદીર ઊંચી બનતી નથી. ત્યાં પણ તો નંબર વાર પદ હશે. પવિત્ર તો બધાએ બનવાનું છે. આત્મા પવિત્ર બન્યા વગર શાંતિધામ જઈ નથી શકતી. બાપ સમજાવે છે, તમે બધાને આ જ્ઞાન સંભળાવતા ચાલો. કોઈ ભલે હમણાં નથી પણ સાંભળતા, આગળ ચાલીને જરૂર સાંભળશે. હમણાં કેટલા પણ વિઘ્ન અર્થાત તોફાન ભલે જોરથી આવે, તમારે ડરવાનું નથી. કારણ કે નવા ધર્મની સ્થાપના થઈ છે ને, તમે ગુપ્ત રાજધાની સ્થાપન કરી રહ્યા છો. બાબા સર્વિસેબલ બાળકોને જોઈને ખુશ થાય છે. તમારે પોતાને જાતે જ રાજ તિલક આપવાનું છે, શ્રીમત પર ચાલવાનું છે. આમાં પોતાની હાથ ચાલી ન શકે, ફક્ત પોતાને નુકસાનમાં ન નાખવા જોઈએ. બાપ કહે છે, બાળકો સર્વિસેબલ અને કલ્યાણકારી બનો. સ્ટુડન્ટને શિક્ષક કહેશે ને, ભણીને ગેલપ કરો. તમને 21 જન્મો માટે સ્વર્ગની સ્કોલરશીપ મળે છે. ડેનાયસ્ટી અર્થાત રાજધાનીમાં જવું, આ તો મોટી સ્કોલરશીપ છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કે લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સંગમ પર ખૂબ સિમ્પલ રહેવાનું છે, કારણ કે આ વનવાસમાં રહેવાનો સમય છે. અહીં કોઈ પણ આશા નથી રાખવાની, ક્યારેય પોતાના હાથમાં લૉ અર્થાત કાયદો નથી લેવાનો, લડવા ઝઘડવાનું નથી. બીજી પોઈન્ટ છે, વિનાશના પહેલા નવી રાજધાની સ્થાપન કરવા માટે બધાને બાપનો પૈગામ અર્થાત સંદેશ આપવાનો છે કે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય અને તમે પાવન બનો. વરદાન છે સંતુષ્ટતાની વિશેષતા દ્વારા સેવામાં સફળતા મૂર્ત બનવા વાળા સંતુષ્ટ મણી ભવ. સંતુષ્ટતાની વિશેષતા દ્વારા સેવામાં સફળતા મૂર્ત બનવા વાળા સંતુષ્ટ મણી ભવ. સેવાનો વિશેષ ગુણ સંતુષ્ટતા છે. જો નામ સેવા હોય અને સ્વયં પણ ડિસ્ટર્બ હોય તથા બીજાઓને પણ ડિસ્ટર્બ કરે તો એવી સેવા ન કરવી સારી છે. જ્યાં સ્વયં પ્રત્યે તથા સંપર્કવાળાથી સંતુષ્ટતા નથી તે સેવા નથી સ્વયંને ફળની પ્રાપ્તિ કરાવતી, નથી બીજાઓને. એટલે પહેલા એકાંતવાસી બની સ્વપરિવર્તન દ્વારા સંતુષ્ટ મણીનું પદ, સંતુષ્ટ મણીનું વરદાન પ્રાપ્ત કરી પછી સેવામાં આવો, ત્યારે સફળતા મૂર્ત બનશો. સ્લોગન છે, વિઘ્નોરૂપી પથ્થરને તોડવામાં સમય ન ગુમાવીને એને હાઈ જમ્પ આપીને પાર કરો. વિઘ્નોરૂપી પથ્થરને તોડવામાં સમય ન ગુમાવીને એને હાઈ જમ્પ આપીને પાર કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો. આજની પોઈન્ટ છે, જ્વાળા સ્વરૂપ યાદ માટે મન અને બુદ્ધિ બંનેને એક તો પાવરફુલ બ્રેક જોઈએ અને ફેરવવાની પણ શક્તિ જોઈએ. એનાથી બુદ્ધિની શક્તિ તથા કોઈ પણ એનર્જી વેસ્ટ ન થઈને જમા થતી જશે, એટલી જમા થશે એટલી પરખવાની નિર્ણય કરવાની શક્તિ વધશે. એના માટે હવે સંકલ્પોનો વિસ્તાર બંધ કરતા ચાલો અર્થાત સમેટવાની શક્તિ ધારણ કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.